તારીખ 6/12/1995 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 408 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 515
પ્રારબ્ધ કહે છે એનો ઉદય ક્રમશઃ નિરંતર આઠે કર્મનો વર્તે છે જ્ઞાનાવરણી દર્શનાવરણી મોહની અંતરાય નામ ગોત્ર આયુષ વેદની આ આઠે કર્મનો ઉદય બારમા ગુણ સ્થાન સુધી બધાને છે. તેરમા ગુણ સ્થાને ચાર ઘાતી કર્મનો ક્ષય છે અને ચાર કર્મનો ઉદય છે. હવે એ ઉદયના કાળમાં જ્ઞાનીઓનું આચરણ શું છે કે કોઈ પણ કર્મનો ભલે ઉદય આવે તેનો વેદન કરવું, એટલે તેનો સમ્યક પ્રકારે વેદન કરવું, નાતા ભાવે રહીને વેદન કરવું, એ એમનું સનાતન આચરણ છે. ત્રણેય કાળના જ્ઞાનીઓ એમ કરે છે. દાખલા તરીકે એમને ગ્રહસ્થપણાના પૂર્વ પ્રારબ્ધનો ઉદય હતો, તો એ ગ્રહસ્થ ધર્મમાં વર્તતા હતા. અહીંયા પ્રશ્ન એ થવા યોગ્ય છે કે જો સામર્થ હોય તો ત્યાગ કરવો જોઈએ, બને એટલો ત્યાગ કરવો જોઈએ, અને સામર્થ તો એમનામાં ઘણું હતું. એવું નહોતું કે અમુક વસ્તુ વગર ન ચાલે, એવું કંઈ એમને અમુક સંયોગો વગર ન ચાલે, અમુક અનુકૂળતાઓ વગર ન ચાલે, એવું એમને વિશે નહોતું. એ રીતે બહુ સમર્થ હતા, છતાં એમને જે અભિપ્રાય એમનો જે હતો એ અનુસાર એમની જે વર્તના હતી, તો એ અભિપ્રાયમાં એમ હતું કે જે કાળ જે જે કાળે જે જે પ્રારબ્ધ ઉદય આવે તે ભોગવી લેવું, વેદન કરવું એટલે ભોગવી લેવું. અહીંયા એ પ્રશ્ન થાય કે શા માટે ત્યાગ ન કરવો, ત્યાગ કરવાનો ભાવ કેમ ન લીધો અને પ્રારબ્ધને ભોગવવાનો ભાવ લીધો. એટલું જ નહીં પણ ત્રણેય કાળના જ્ઞાનીઓનો એવું જ આચરણ હોય છે એમ કે છે, અને તે જ આચરણ અમને ઉદયપણે વર્તે છે. અમને પણ જ્ઞાન દશા હોવાને લીધે એવું જ આચરણ અમને ઉદયપણે વર્તે છે. ત્યારે દોષ ક્યાં થાય? ત્યાગ ન કરે તો જીવને દોષ ક્યાં થાય? કે અત્યાગ દશામાં જો મમત્વ હોય અથવા જે પદાર્થનો ગ્રહણ કરવાનો પ્રસંગ છે, ઉદય છે, તે પદાર્થનો રાગ હોય અને ગ્રહણ કરવામાં આવે તો દોષ થાય. પણ તે પદાર્થોની વચ્ચે રહીને નિરસપણોને વિતરાગતા કેળવતા હોય તો પૂર્વકર્મની નિર્જરા થાય, નહીતર નવા કર્મનો બંધ થાય. ઉદય પ્રસંગમાં ઉદય પ્રસંગના બે રિઝલ્ટ છે, રિઝલ્ટ એટલે પરિણામ. કાં તો જીવ નવા કર્મ બાંધે અને કાં તો જીવ જૂના કર્મની નિર્જરા કરે. આમ તો જે ઉદયમાં આવે છે એ કર્મ તો નિર્જરે છે, પણ એ તો અકામ નિર્જરા છે, એ તેને નિર્જરા નથી કહેતા. અહીંયા નિર્જરા સકામ નિર્જરાના અર્થમાં આપણે વિચારીએ છીએ, એટલે એને નિર્જરા નહીં કહેતા. એ વખતે એને જે રાગદ્વેષ મોહના પરિણામ થાય છે એને લઈને જે નવું કર્મ બંધન થાય છે એની ગણના થાય છે, ગણતરીમાં એ લેવામાં આવે છે કે જીવ બાંધ કર્મ બાંધે છે. એને પૂર્વકર્મની નિર્જરા થાય છે એવી ગણના નથી થતી, પણ રાગદ્વેષ મોહ કરનારો ઉદયમાં નવા કર્મ બાંધે છે એમ જીવ માટે બોલાય અથવા કહેવાય અને ગણાય, અને તે યથાર્થ છે. પણ જો જીવ સમ્યકપણે પોતાના પુરુષાર્થમાં લાગેલો રહે સમ્યક પુરુષાર્થે, તો એ વખતે નવો બંધ બહુ અલ્પ હોય છે, એટલે નગણ્ય હોય છે, એટલે એને ગણતા નથી. અને ત્યાં તે જ્ઞાની કર્મની નિર્જરા કરે છે એમ ગણના કરવામાં આવે છે. એટલે હવે પોતે શું કરે છે અને પોતાના શું પરિણામ વર્તે છે, કેમ કે એ જ આચરણ અમને ઉદયપણે વર્તે છે એમ જ્યારે કહે છે, ત્યારે એ આચરણ વખતે પોતાના પરિણામ કેવા પ્રકારના છે એ પોતે અહીંયા લખે છે. સ્વભાગભાઈને એવું જ આચરણ, એવા જ આચરણનો અમને પરિણામમાં ઉદય છે, પરિણામ પ્રગટ થાય, ઉત્પાદ થાય એને ઉદય કહે છે. ઉદય એટલે ઉદય ભાવ નથી લેવો, ઉદયમાં ઉદય ભાવ નથી લેવો, ઉદય સૂક્ષ્મ ક્ષાયિક એ વાત નથી લેવી. આચરણનો ઉદય છે એમ કે છે, એટલે આચરણ પ્રગટે છે, પ્રગટ થયેલું છે એમ કહેવું છે. એ બની ન શકે, પણ જે જીવ કરતા બુદ્ધિએ કરતો હોય એને એમ લાગે ખરું કે જો ભાઈ મારી પાસે, મારે તો આ બધો કર્મનો ઉદય હતો છતાં મેં ત્યાગ કરી દીધો, પણ ખરેખર ત્યાગ કર્યો હોય પણ એનો ઉદય જ હોય છે. સંપન્ન માણસો દીક્ષા લીએ છે, લ્યો ને હું તમને કહું છું, ત્યારે શું કહે છે લોકો કે જો ભાઈ એને એને તો ઘર કુટુંબ લક્ષ્મી વ્યાપાર ધંધો બધું હતું આમ દામ ને ઠામ, પણ એને છોડીને દીક્ષા લીધી કે ન લીધી, માટે એને ત્યાગ કર્યો. પણ એ દીક્ષા ઉદયના ઘરની હોઈ શકે એમ પણ બને છે. હા, ઉદય ભાવ છે. અને એ જીવને નિવૃત્તિનો ઉદય છે ત્યાં, એ પેલા પ્રવૃત્તિનો ઉદય હતો, એ નિવૃત્તિનો ઉદય છે એમ છે. ખરેખર જ્ઞાની જે દીક્ષા લે છે એમાં તો બહુ ઊંડી વાત છે, કે એક બાજુથી એને વિતરાગતા વધેલી હોય છે અને બીજી બાજુથી પૂર્વ કર્મનો ઉદય તે પ્રકારનો એને સમાપ્ત થતો હોય છે નિર્જરા કરતા કરતા, અને એનો એને ખ્યાલ આવે છે. માનો કે અહીંયા કૃપાળુ દેવને ત્યાગ પ્રિય છે, કેમ કે એમને સંસારમાં સ્નેહ નથી, રાગ નથી, અને એમને ત્યાગ પ્રિય પણ છે, છતાં પણ એ ત્યાગ કરતા નથી, તો એમને એટલો પણ ખ્યાલ છે કે કેટલાક કેવા કર્મનો ઉદય છે કે એ ભોગવાથી જ વિશેષ લાભ છે. વિશેષ લાભ છે એટલે વિશેષ નિર્જરા પોતે કરશે, કરવાના છે, અને એ જાતનું એમનું પરિણામ અને એ પ્રત્યક્ષ એમને વર્તે છે, તો એ ત્યાગમાં જતા નથી. હા, તો પણ નથી ત્યાગ કરતા, કેમ કે એ કર્મના ઉદયને પણ જુએ છે કે આ ઉદય જલ્દી પૂરો થાય એવો નથી, અને તોડફોડ કરીને કંઈ કરવા જતા એ જ ઉદયમાં જો સમ્યક પુરુષાર્થે રહેવામાં આવે તો નિવૃત્તિમાં જેટલી નિર્જરા ન થાય એટલી પ્રવૃત્તિમાં નિર્જરા થાય, અને એ નિર્જરા અમે કરી છે એમ લખે છે. એવી નિર્જરા અમે કરી છે એમ લખે છે. કદાચ અમે નિવૃત્તિમાં એટલી નિર્જરા ન કરી હોત એટલી નિર્જરા અમે પ્રવૃત્તિમાં રહીને કરી છે એમ લખે છે. એટલે આ તો સમજવા મુશ્કેલ પડે ને, સમજવા મુશ્કેલ પડે. હા, એ વાત નથી, અનુદય પરિણામ, અનુદય પરિણામ વર્તે છે. આચરણ ઉદય પણ એ વર્તે છે, એ ઉદય ભાવે નથી વર્તતો, અનુદય પરિણામે આચરણ વર્તે છે એમ કહેવું છે. શું એટલે ઉપશમ ભાવે અથવા ક્ષોપશમ ભાવે, કયા ઉપશમ અને ક્ષોપશમ ભાવે? સમ્યક પ્રકારના ઉપશમ અને ક્ષોપશમ ભાવે વર્તે છે, ક્ષાયિક ભાવે નથી વર્તતા. અત્યારે જે ચાર ભાવ છે, ઉદય ઉપશમ ક્ષોપશમ અને ક્ષાયિક, એમાં ત્રણ છે એ સમ્યક શુદ્ધ લીધા છે અને ઉદય ભાવને અશુદ્ધ લીધો છે, પણ અહીંયા એ અપેક્ષા નથી ઉદય શબ્દમાં એમ કહેવું છે.
કોઈ સમય દ્રષ્ટિ ક્ષાયક હોય પણ આવી સ્થિતિ હોય શકે છે.
પણ પુરુષાર્થ ક્ષોભ સંભાવે હોય ને, જ્ઞાન ક્ષોભ સંભાવે હોય, પુરુષાર્થ ક્ષોભ સંભાવે હોય, બારમા ગુણ સ્થાન સુધી સમ્યક ભલે સાહિક ભાવે હોય, પણ પુરુષાર્થ તો ક્ષોભ સંભાવે હોય ને. એટલે હા, એ જ્ઞાની પુરુષોનું સનાતન આચરણ છે એમ કે છે અહીંયા. આ આ સેન્ટેન્સને, આ વાક્યને એમણે ત્રણ વખત દોહરાવ્યું છે આ જ્ઞાના પત્રની અંદર. એ તો એક વ્યક્તિગત ચર્ચાનો વિષય છે, સમષ્ટિગત ચર્ચાનો વિષય નથી. રાજુભાઈ, દરેકને એની પોતાની યોગ્યતા, એનો પુરુષાર્થ, એના સંયોગો, એ ઘણા ફેક્ટરોનો વિચાર કરવો પડે. એટલે એ વિષય વ્યક્તિગત સલાહનો થઈ જાય છે, સમષ્ટિગત ઉદ્દેશનો નથી વિષય. તે જ આચરણ અમને ઉદયપણે વર્તે છે, અર્થાત જે સંસારમાં સ્નેહ રહ્યો નથી, અમને કોઈ લગવાડ નથી સંસારમાં. અત્યારે ઘર છોડીને, દુકાન છોડીને નીકળી જવું હોય તો અમને કાંઈ અસર થાય નહીં, ફરક પડે નહીં એમ કે છે. જે સંસારમાં સ્નેહ રહ્યો નથી તે સંસારના કાર્યની પ્રવૃત્તિનો ઉદય છે. અહીંયા એ ઉદય બોલો લીધો, પ્રવૃત્તિનો ઉદય લીધો, અને એમાં આંશિક પ્રવૃત્તિનો ઉદય ભાવ પણ છે. સર્વથા ઉદય ભાવ ન હોય ને ઉદય હોય એમ નથી બનતો. પણ જે સંસારમાં સ્નેહ રહ્યો નથી તે સંસારના કાર્યની પ્રવૃત્તિનો ઉદય છે, અને ઉદય અનુક્રમે વેદન થયા કરે છે. એ શુભ ને અશુભ, શુભ ને અશુભ બે પ્રકારના ઉદય આવે. એમાં કેટલીક શુભ પ્રકૃતિનો ઉદય હોય, કેટલીક અશુભ પ્રકૃતિનો પણ ઉદય હોય, બંને ઉદય હોય જ્ઞાનીને. એ અનુક્રમે ભલે આવે, આવવા દો. હું જ્ઞાતા દ્રષ્ટા છું, ઉદયનો હું જ્ઞાતા દ્રષ્ટા છું, એવી રીતે રહી જાય છે. તે ઉદય અનુક્રમે વેદન થયા કરે છે. એ ઉદયના ક્રમમાં કોઈ પણ પ્રકારની હાનિ વૃદ્ધિ કરવાની ઈચ્છા ઉત્પન્ન થતી નથી. શું કે છે? હાનિ વૃદ્ધિ કરવામાં તો ત્યાગ આવ્યો ને, હાનિ કરવી હોય તો ત્યાગ કરવો પડે, અને વૃદ્ધિ કરવી હોય તો વેપાર વધારવો પડે, સંસારિક પ્રવૃત્તિ વધારવાનો ભાવ આવે, અને હાનિ કરવી હોય તો એ પ્રવૃત્તિ છોડવાનો ભાવ આવે કે ઘટાડવાનો ભાવ આવે. કાંઈ ઈચ્છા ઉત્પન્ન નથી થતી એમ કે છે. શું? એ ઉદયના ક્રમમાં કોઈ પણ પ્રકારની હાનિ વૃદ્ધિ કરવાની ઈચ્છા ઉત્પન્ન થતી નથી. અને અમે એમ જાણીએ છીએ કે જ્ઞાની પુરુષોનું પણ તે સનાતન આચરણ છે. આ બીજી વખત લીધું પાછું. જ્ઞાની પુરુષોનું એવું જ આચરણ હોય એમ કે છે. ત્રણેય કાળના જ્ઞાનીઓનું એવું આચરણ છે એમ કે છે. અમારું છે તો, અમારું તો છે, પણ ત્રણેય કાળના જ્ઞાનીઓનું એ આચરણ છે. ત્યાગ કરીને પર પદાર્થ પ્રત્યેના પરિણામ બંધ કરવા એ સહેલા છે. ત્યાગ કર્યા વિના એ પદાર્થો પ્રત્યેના પરિણામને બંધ કરવા એટલા સહેલા નથી એમ છે. હારી જાય ઉદયમાંથી, ઉદય આવે ત્યારે હારી જાય છે. પોતે તો પુરુષાર્થમાં ઉભા છે, એટલે એમને પોતાને આત્મવિશ્વાસ છે, સેલ્ફ કોન્ફિડન્સ છે કે ગમે તે પ્રકારનો ઉદય આવે કાંઈ વાંધો નથી, હું તૈયાર છું, પુરુષાર્થથી હું સમર્થ છું, કોઈ પણ પ્રકારનો ઉદય આવે મારે હાનિ વૃદ્ધિ કરવી નથી, નથી ઉદયને વધારવો, નથી ઉદયને ઘટાડવો. એટલી તૈયારીથી પોતે ઊભા છે અને આ વાતને પોતે રજૂ કરે છે, નિવેદન કરે છે. દ્રષ્ટિનું પણ જોર છે અને પુરુષાર્થનું પણ જોર છે, એ તો છે.
મુનિરાજ
છઠ્ઠા સાતમા માં કરે, પણ છઠ્ઠું સાતમું ગુણસ્થાન આવ્યું હોય તો ત્યાગ કરવા માટે નિર્જરા નથી થતી, એટલે ગુણસ્થાન આવવું જોઈએ. ગુણસ્થાન આવે તો અત્યાગ દશા થાય, તો અત્યાગ દશા રહે જ નહીં, ત્યાગ દશા જ થાય. છઠ્ઠા સાતમા ગુણસ્થાન આવવામાં શું પરિસ્થિતિ હોય છે, આ થોડો વિચારવા જેવો વિષય છે. કે કોઈ પણ જ્ઞાની છે, ચોથે ગુણસ્થાને કે પાંચમા ગુણસ્થાને વર્તે છે, હવે એમણે છઠ્ઠું સાતમું ગુણસ્થાન આવવા યોગ્ય પરિસ્થિતિ થઈ, અંદરમાં ઉપાદાનની આપણે વાત કરીએ છીએ, પછી નિમિત્તની વાત કરશું, તો અંદરથી પુરુષાર્થનું જોર ફાટમ ફાટ હોય છે અને એમને આગળથી ખબર પડે છે કે હવે આ પુરુષાર્થથી આ સ્થિતિમાં આ નિમિત્તોની વચ્ચે જે અલ્પ વિકલ્પ થાય છે એટલું પણ હવે રહી શકાય એવું નથી, એ વસ્તુ સહન થાય, એ પ્રકાર પણ સહન થાય એવો નથી. એમને પોતાના પુરુષાર્થની જે સુવાસ છે એ પહેલા આવી જાય છે. જેમ એક કલાકમાં 10 ઇંચ પાણી પડવાનું હોય તો હાંબેલાની ધારે વરસાદ વરસે એમ કહેવાય, શું કહેવાય, કે હાંબેલાની ધારે પાણી પડે છે. એક કલાકમાં 10 ઇંચ પાણી ખાબકી ગયો, ઢગલો થઈ ગયો, બારે મેઘ તૂટી પડ્યા જાણે, તો એ પેલા 1-2 કલાકથી હવા ફરી ગઈ હોય, વચન તો કોઈ દિવસ ન બને. 1 કલાકમાં 10 ઇંચ પાણી જો પડવાનું હોય તો 1-2 કલાક કે છેવટે 1/2 કલાક પહેલા હવા આખી ફરી જાય, હવામાન બદલાઈ જાય, ઠંડુ બળબળ પવનના હોય ને તો ઠંડી ગાર હવા થઈ જાય એકદમ, અને પછી એક હારે બારે મેઘ તૂટી પડે. એમ અંદરથી જ્યાં પુરુષાર્થ જોર કરતો હોય ત્યાં પોતાને ખબર પડે છે કે હવે આ ગ્રહસ્થ દશાનો કોઈ પણ વિકલ્પ સહન નહીં થાય, ચાલશે નહીં આજે, એટલે પોતે બુદ્ધિપૂર્વક નિર્ણય કરે છે દીક્ષા લેવાનો. અને જેવા દીક્ષા લઈએ અને ધ્યાનમાં બેસે એટલે સાતમું ગુણસ્થાન આવે, પછી છઠ્ઠું આવે, પહેલા સાતમું આવે, પહેલા છઠ્ઠું નું આવે, પહેલા સાતમું આવે, આ નિયમ છે. કેમકે અંદરનો પુરુષાર્થ ફાટ ફાટ છે એટલે સિદ્ધિ નિર્વિકલ્પ દશાનું સાતમું આવે, નિર્વિકલ્પ દશા તો ચોથે પાંચમે આવતી હતી, પણ સાતમાની નિર્વિકલ્પ દશા આવે, પછી છઠ્ઠે આવે, પણ એ પહેલા ખબર પડી જાય છે. અને જે ઉદયના પ્રારબ્ધ કર્મો છે ગ્રસ્તને યોગ્ય બીજા ત્રીજા એ સપાટાબંધ નિર્જરી જાય છે, એટલે ઉદય પણ બદલાઈ જાય છે, અને એ પણ એમને ખબર પડે છે કે આ નિવૃત્તિનો યોગ ચાલુ થઈ ગયો, એ પણ ખબર પડે છે. પૂર્વકર્મની ખબર પડે છે અને પુરુષાર્થની ખબર પડે છે. એમ અહીંયા પણ પૂર્વકર્મની પણ ખબર પડે છે અને પુરુષાર્થની પણ ખબર પડે છે કે પુરુષાર્થની મર્યાદા કેટલી છે, કે હજી એટલા કર્મોની નિર્જરા બાકી છે કે આ ઉદયને ભોગવતા એને એકદમ નિર્જરામાં લાવી શકાશે, તો એ રીતે નિર્જરા કરે છે. ત્યાગ કરીને પણ નિર્જરા વિશેષ એટલે શુદ્ધિની વૃદ્ધિ કરવી છે, અને ત્યાગ નહીં કરીને પણ શુદ્ધિ વિશેષ કરવી છે જેને નિર્જરા કહીએ છીએ. વ્યાપાર નફા ન કરવો છે, નુકસાનનો નહીં, પરિણામમાં લાભ થાય એ રીતે કરવું છે. ફેરફારનો ની કિંમત નથી, ત્યાગ થયો કે ન થયો તેની કિંમત નથી, કિંમત નિર્જરા કેટલી કરી એના ઉપર છે. ઘણા જે ત્યાગ કરી નાખે નિર્જરા એટલી ન થાય, શું કરો, અને ત્યાગ ન કરે નિર્જરાથી વધારે થાય. નિર્જરાનો આધાર ગ્રહણ ત્યાગ ઉપર નથી, પરિણામની સ્થિરતા ઉપર છે, આચરણ ઉપર છે, અંતર આચરણ ઉપર છે, એ સિદ્ધાંત અહીંયા લાગુ પડે છે. હા લઈ લઈએ છીએ, ચોથા ગુણસ્થાન વાળા દીક્ષા લઈને ચોથું જ રહીએ, એને શું થાય, અશુભ ઘટન શુભ વધી જાય. નિર્જરા તો ચોથા ગુણસ્થાન અનુસાર જ થાય, પાંચમા વાળા મુનિ થાય તો કે છઠ્ઠા સાતમા યોગ નિર્જરા નો થઈ જાય પાંચમું ગુણસ્થાન હોય તો, કેમ કે ગુણસ્થાન પાંચમું છે, એટલે એ તો વિતરાગતા જેટલી વધે એટલી જ નિર્જરા થાય, ગુણસ્થાન અનુસાર જ નિર્જરા થાય, બાહ્ય ત્યાગ અનુસાર નિર્જરા ન થાય. એમાં તો શું છે, શુભ અશુભ નો ફેર પડે, અશુભ ઘટે ને શુભ વધે. તો શુભ વધારવા માટે જ્ઞાનીની મહેનત નથી, કોઈ પુરુષાર્થ શુભ વધારવા માટેનો નથી જ્ઞાનીને. કેમ કે એમાં તો જો અઘાતીનો ભંગ પડે તો આયુષ બહુ લાંબુ થઈ જાય, એવું કંઈ ઈચ્છતા નથી. તેમ અશુભને ઈચ્છતા નથી, શુભાશુભે કંઈને ઈચ્છતા નથી. અને ઉદય તો સહજ છે, પ્રવૃત્તિનો ઉદય કે નિવૃત્તિનો ઉદય પૂર્વકર્મ અનુસાર સહજ છે, એને જાણે છે બરાબર. પુરુષાર્થ આત્મામાં રહેવાનો વિશેષ છે. હા જો ગુરુદેવ ત્યાગી અવસ્થામાં છે, કોઈ વ્યાપાર નથી, કોઈ ગ્રહસ્થનો પ્રવૃત્તિ નથી, ચાર ભાવ છે. કૃપાળુદેવ અને સુગાનીજી ગ્રસ્ત અવસ્થામાં છે, વ્યાપારમાં ઊભા છે, ઠેઠ સુધી એક ભવતારી છે. તો નિર્જરા વિચારવી છે, જ્ઞાની જ્ઞાનીની સરખામણી નથી કરવી, એ ભૂલ નહીં કરવાની કે આ જ્ઞાની આગળ છે ને આ જ્ઞાની પાછળ છે, મુમુક્ષુનું કામ નથી. એ કેલ્ક્યુલેશન કરવાનું મુમુક્ષુનું કામ નથી. નિર્જરા કોને વિશેષ કરી અને કઈ પરિસ્થિતિમાં કરી અને એનું કારણ શું, આટલું વિચારવું છે. એક ભવ, બંને એક ભવ તારી છે. વર્તમાન કાળના જ્ઞાનીનો દ્રષ્ટાંત છે. હા એ તો ગુરુદેવ કે છે એક ભવ તારી છે. મુમુક્ષુને તો એ સમજવાનું છે કે પોતે કરતા બુદ્ધિએ ફેરફાર કરે તો એને મિથ્યાત્વ પાતળું ન પડે, મિથ્યાત્વ જાડું થાય. કરતા બુદ્ધિએ ફેરફાર નહીં કરવાનો. અને જે પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિમાં પોતાના પરિણામને યથાસ્થાને કરવા, એ જ એનો ધર્મ છે. એ મુમુક્ષુ ભૂમિકાનું આચરણ છે, એ ભૂમિકામાં યથાસ્થાને કરવા, જે જે પ્રકાર જેને હોય તે એવી રીતે છે. ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત તો છે જ, એ તો ત્રણેય કાળે અફર સિદ્ધાંત છે, પણ એ અવલંબનનો વિષય નથી, એ તો જાણવાનો વિષય છે. હા, કે જે જે કાળે જે જે પ્રારંભ ઉદય આવે તે ભલે આવે, અમારે ઉદયના ક્રમમાં હાનિ વૃદ્ધિ કરવી નથી. હા, અને હાનિ વૃદ્ધિ કરવાની ઈચ્છા ઉત્પન્ન થતી નથી અમને, કેમ કે ક્રમબદ્ધ પણ એમના જ્ઞાનમાં છે, પણ ક્રમબદ્ધનું આલંબન નથી, પુરુષાર્થનું આલંબન છે, એ ખ્યાલ રાખવાનો. ના, સમ્યક પ્રકારે વેદવાનો છે, એટલે સમ્યક પુરુષાર્થ પૂર્વક. એ જે સમ્યક પુરુષાર્થ છે એ ઉદય ભાવ નથી, એ અનુદય પરિણામ છે, કેમ કે એ આત્મા સાથે જોડાયેલા પરિણામ છે. અને ઉદય ભાવ છે એ કર્મના ઉદય સાથે જોડાયેલા પરિણામ છે. બેમાં ઘણો ઉત્તર દક્ષિણનો ફરક છે. નહીં, પુરુષાર્થની વાત છે. એ તો વેદન કરવું એનો અર્થ સમ્યક પ્રકારે વેદન કરવું, એમ અહીંયા વાત છે. અને કહેશે નીચેલી એ વાત સ્પષ્ટ કરશે પોતે. તથાપિ જેમાં સ્નેહ રહ્યો નથી અથવા સ્નેહ રાખવાની ઈચ્છા નિવૃત્ત થઈ છે, સ્નેહ રહ્યો નથી, સ્નેહ રાખવાની ઈચ્છા પણ નથી, અથવા નિવૃત્ત થવા થોડી ઘણી છે તો નિવૃત્ત થવા આવી છે, હવે લગભગ રહી નથી, તેવા આ સંસારમાં કાર્યપણે કારણપણે પ્રવર્તવાની ઈચ્છા રહી નથી. શું કે આમ કરીએ તો આમ થાય, એ કારણ પણ થયું. શું અથવા આમ કારણ ઊભું થયું છે માટે કાર્યમાં આ રીતે આપણે સામેલ થઈ જઈએ, એવું કોઈ ઈચ્છા નથી. કાર્ય કારણ સાથે અમારે કાંઈ લેવા દેવા નથી, કેમ કે એમાં તો સંસારનો ઉદયભાવમાં જોડાવાની વાત થઈ ગઈ, એ તો છે નહીં. તેનાથી નિવૃત્તપણું જ આત્માને વિશે વર્તે છે. અમારા આત્મામાં તો એનાથી નિવૃત્તપણું જ વર્તે છે. તેમ છતાં પણ તેના અનેક પ્રકારના સંગ પ્રસંગમાં પ્રવર્તવું પડે એવું પૂર્વે કોઈ પ્રારબ્ધ ઉપાર્જન કર્યું છે? આ ખ્યાલ આવે છે પોતાને કે જે સંસારમાં સ્નેહ નથી, રાગ નથી, છતાં આ ઉદયની ભીડ કેમ આટલી બધી, ઘેરાવો કેમ? કે પૂર્વે પ્રારબ્ધ આ જીવે ઉપાર્જન કરેલું છે, નહીતર આ બધું ક્યાંથી ઊભું થાય છે? નહીં ધારેલી વાત ઊભી થઈને અમે ક્યાંથી આવે છે? કે પ્રારબ્ધ ઉપાર્જન કરેલું છે, પોતે કરેલું છે. જે સમપરિણામે વેદન કરીએ છીએ, અહીંયા એમણે ખુલાસો કર્યો. પહેલા વેદન કરવું એટલું જ લખતા હતા, હવે કહે છે કે અમે સમપરિણામે વેદન કરીએ છીએ. એમાં રાગદ્વેષ નથી કરતા, સંભાવે રહેવાનો અમારો પુરુષાર્થ વધારે છે. એની અંદર અલ્પરાગદ્વેષ ન ગણીએ છીએ. સમપરિણામે વેદન કરીએ છીએ એટલે સમભાવે રહેવાનો અમારો જે પુરુષાર્થ છે એ વખતે ચાલે છે. અને તેથી અમને એ પ્રારબ્ધને વેદતા નવા કર્મનું બંધન નથી, પણ પૂર્વ કર્મની નિર્જરા વિશેષ છે. આ 24માં 25માં વર્ષમાં લખે છે. સમપરિણામ એટલે શું? કે એ વખતે પોતે આત્મામાં અંતર્મુખ થવાના પુરુષાર્થમાં ના જોરમાં આવે છે, અને રાગ દ્વેષ રહિત એવો વિતરાગ ભાવરૂપ ચારિત્ર એ વખતે વિશેષપણે પ્રગટ થાય છે. સમ એટલે વિષમ નહીં, તે સમ. રાગ અને દ્વેષ બંને વિષમ છે. નથી અમે રાગમાં જતા, નથી અમે દ્વેષમાં પરિણમતા. એ વખતે જ્ઞાતા ભાવના અંતર્મુખી પુરુષાર્થની અંદર વિશેષપણે રહીએ છીએ, જેને સંભાવ કહેવામાં આવે અથવા વિતરાગ ભાવ કહેવામાં આવે. સંભાવ કહો, વિતરાગ ભાવ કહો, એક જ વાત છે. એ સમપરિણામે અમે વેદન કરીએ. હે નહીં, ઉપયોગ ભલે ન હોય, પરિણતિ હોય તો એ વાંધો નહીં. ઉપયોગ ક્યારેક થાય, પરિણતિનું તો નિરંતર હોય. ઉદય નિરંતર અને પરિણતિ પણ નિરંતર. એમ તો પરિણતિ છે એ મુખ્ય પરિણામ છે. જ્ઞાન દશામાં જે શુદ્ધ પરિણતિ છે એ મુખ્ય વૃત્તિ છે, અને ઉદય ભાવ છે તે મુખ્ય વૃત્તિ નથી. શું એક ન્યાયે તે જ્ઞાનનું જ્ઞેય કરે છે, અને એ જ્ઞાતા ભાવમાં એને જ્ઞાનના જ્ઞેયમાં લઈ જાય છે, એટલે આની વૃત્તિ નથી કરતા. એમાં હે ઉપાદેયનો વિકલ્પ નથી ત્યાં. એમ જે આનંદગંજીએ દ્વેષ અરોચક ભાવ ગાયું છે એ તો આત્માની અરુચિતે આત્મા પ્રત્યેનો દ્વેષ છે એમ કહેવું છે. ઓલી બીજી વાત નથી એની અંદર. શું દ્વેષ? આત્માની અરુચિતે આત્મા પ્રત્યેનો દ્વેષ છે, દ્વેષ અરોચક ભાવ એમ કહેવું છે ત્યાં. એવો અર્થ લેવાનો છે. ઉદય પ્રત્યે જે અરુચિ છે એ કઈ દ્વેષ નથી, એ તો સંભાવ છે. જ્ઞાનીને એને દ્વેષ ન કહેવાય, એટલે ત્યાં એ અર્થ નથી લાગુ પડતો, ત્યાં પેલો અર્થ લાગુ પડે છે. કોને મુમુક્ષુને લેવું છે, જ્ઞાનીને લેવું છે, કોને લેવું છે? પ્રશ્ન કોના માટે છે? મુમુક્ષુને છે એમાં ફરક છે, અને જ્ઞાનીને છે એમાં ફરક છે. જ્ઞાની છે સહજ જ્ઞાતા ભાવની પરિણતિમાં રહે છે, એટલે એનો નિષેધ છે એ વિકલ્પાત્મક નથી, નિર્વિકલ્પ નિષેધ છે એનો. એટલે એ નિષેધનો પ્રકાર જુદો છે. અને મુમુક્ષુની ભૂમિકામાં નિષેધનો પ્રકાર જુદો છે, એને ખેદ થાય છે થોડો. જ્ઞાનીને કોઈ વાર ખેદ થાય છે, નહીતર એનો નિષેધ સહજ વર્તે છે જ્ઞાન દશાને કારણે, એટલે વિતરાગી નિષેધ છે. લક્ષણો સહિતની નહીં, ચારિત્રમો સહિતની વાત છે. એટલે શું થયું, એમણે કહ્યું કે સ્નેહ રાખવાની ઈચ્છા નિવૃત્ત થઈ છે, તો દર્શનમોની દ્રષ્ટિએ તો નિવૃત્ત થઈ ગઈ છે. જે સંસારમાં સ્નેહ રહ્યો નથી, સ્નેહ રાખવાની ઈચ્છા નિવૃત્ત થઈ છે, તો દર્શનમો પૂર્વક તો ઈચ્છા નિવૃત્ત થઈ ગઈ છે. એટલે અભિપ્રાય પૂર્વકનો તો સવાલ નથી રહેતો સ્નેહ, અથવા નિવૃત્ત થવા આવી છે. ચારિત્રમોનું લેવાનું, એમાં પણ બળ નથી. હવે જે વિકલ્પ આવે છે એમાં પણ બળ નથી. પૂર્વે જે પ્રારંભ ઉપાર્જન કર્યું છે, જે સંપરિણામે વેદન કરીએ છીએ, તથાપિ હજુ પણ તે કેટલાક વખત સુધી ઉદય યોગ છે, હજી પણ એ ઉદય ચાલુ રહેશે એવું દેખાય છે, અંદાજ આવે છે ઉદયનો પ્રકાર જોરવાળો જોઈને, એમ જાણી ક્વચિત ખેદ પામીએ છીએ. ક્યારેક અમને ખેદ નિષેધ આવે છે, ખેદ સહિતનો જે મુમુક્ષુને આવે, ક્યારેક અમને પણ આવે છે કે હજી ક્યાં સુધી ચાલુ રહેશે, કેટલું બાંધ્યું છે આ જીવે, ખૂટ હજી કેટલું બાંધ્યું છે, હા આટલી આટલી નિર્જરા કરવા છતાં હજી હાલ્યું જ આવે છે પ્રારબ્ધ, શું તો ક્વચિત લાગે છે કે લંબા છે એવું લાગે છે. એટલે લગભગ એમ માનો કે ઠીક ઠીક લંબાણું છે, એમનો અંદાજ સાચો હતો. ક્વચિત વિશેષ ખેદ પામીએ છીએ, ક્યારેક ઘણો ખેદ પણ થઈ જાય છે, પણ સહેજે થાય, કરવો એ પ્રશ્ન નથી, સહેજે થાય. અને તે ખેદનું કારણ વિચારી જોતા તો પરાનુકંપા રૂપ જણાય છે, બીજાને અનુકંપા એમાં સમાયેલી છે. એકલો અમને એકલો એવું નથી, એમાં બીજાની અનુકંપાનો પણ ભાવ રહેલો. પરાનુકંપામાં બે પ્રકાર છે, એમ સાંભળ્યું છે કે ક્યારેક એમને ભાવ આવ્યો છે ત્યાગી થવાનો, ત્યારે એમને માતુશ્રી નું હૃદય ઘણું દુભાયું, અને એ રીતે પણ એમને અનુકંપા આવેલી. બીજું, જે ભાગીદારો સાથે વ્યવસાયમાં હતા, હવે 5 વર્ષમાં છોડી દઈએ અને પથારો લાંબો કર્યો હોય તો બીજાના પરિણામો એટલા બધા બગડે કે જેનો કોઈ હિસાબ નહીં, એવી એમણે પરિસ્થિતિ પણ જોઈ છે. એટલે પણ અને પોતે સામાન્ય ન્યાય નીતિનો ત્યાગ કરી દઈએ, તમારા હિસાબે એમણે પથારો કર્યો, હવે તમે કયો અદભુત થઈ ગયો, હું ખુશી જાઉં છું, શુંની દશા થાય, એની દશા બગડી જાય, એમને અનુકંપા આવી ગઈ છે. હા, પરિણામ લાગે જ નહીં તો બીજો કોઈ ઉપાય નહીં, મુનિ દશા યોગ્ય સ્થિતિ થઈ જાય વિતરાગતાની, અને પરિણામ લાગે જ નહીં તો ન એ મા બાપનું જોવે, ન ભાગીદારનું જોવે, ન પત્નીનું જોવે, ન પુત્ર પરિવારનું જોવે, એ તો હાલી જ નીકળે, કેમ કે રહી શકે એવી સ્થિતિ જ નથી એની. પણ એવી વિતરાગતાની સ્થિતિ ન હોય તો આવી રીતે પોતાને કાંઈ એવો સંસારિક લાભ લેવાની વૃત્તિ ન હોય, કોઈ કમાશું ને વાપરશું ને મોતનું શોખ કરશું ને અનુકૂળતાઓ વધશે ને અનુકૂળતાઓ રહેશે ને ભવિષ્યમાં વાંધો નહીં આવે ને, ભવિષ્યના વિચાર ખાતર પણ કાંઈક સંચિત કરી લ્યો ને, એ કાંઈ ન હોય, પણ બીજાને અનુકંપાનો વિકલ્પ આવી જાય એને એવું બને છે. એવું એમને માટે એવું હતું, એ તો એક ક્ષણ પછીની ચિંતા કરતા નહોતા, ભવિષ્યની તો વાત એક બાજુ મૂકો, એક સેકન્ડ પછીનો વિચાર નથી એમને, એટલું સામર્થ્ય હતું એમનું, પણ વિતરાગતા એટલી વધારે નહોતી તો બીજાને અનુકંપા આવી જતી હતી, પછી કુટુંબ નહીં આવે કે ભાગીદાર નહીં આવે. એમાં શું છે કે જે ઈચ્છા હોય છે એમાં તો પોતાને અનુકૂળતા, પોતાનો લાભ એવો ભાવ રહે છે, જ્યારે અહીંયા પોતાને કાંઈ લેવા દેવા નથી, પોતાને તો એની કોઈ ઈચ્છા નથી, પણ જો પોતે કોઈ પગલું ભરે તો નિર્દય રીતે બીજાની સાથે વર્તવાનો પ્રકાર ઊભો થાય. હા, કે પ્રતિબંધમાં શું છે, કે પોતાપણાને લઈને જો થતું હોય તો પ્રતિબંધ છે, પણ જ્ઞાનીને પોતાપણું મટી ગયું છે એટલે જ્ઞાનીને બંધન છે પણ પોતાપણું નથી, પ્રતિબંધ નથી. ફેર શું છે? જ્ઞાનીને પ્રતિબંધ નથી, બંધન છે, પ્રારબ્ધનું બંધન છે. જેમ કે આ શરીર છે તો આયુષ કર્મ સુધીનું બંધન છે, પણ શરીરનો પ્રતિબંધ નથી જ્ઞાનીને. પ્રતિબંધમાં મમત્વના પરિણામ હોય છે, ત્યારે બંધનમાં મમત્વ રહિત ચોક્કસ પરિસ્થિતિમાં બંધાવવું પડે છે, વર્તવું પડે છે, રહેવું પડે છે, ઈચ્છા ન હોય તો પણ. પ્રતિબંધ અને બંધનમાં ફરક છે. પૂર્વ પ્રારબ્ધનું બંધન જ્ઞાનીને ભોગવવું પડે એનો અર્થ એમ નથી કે પ્રતિબંધમાં વર્તે છે. દવાલીએ માટે શરીરનો પ્રતિબંધ છે એમ નથી, એમાં પણ પરાનુકંપા હોય છે, એમાં પણ આત્મસાધનાનો અભિપ્રાય હોય છે, જેને પારિણામિક ભાવે કહેવામાં આવે છે. શું એક પત્રમાં ચર્ચા કરી છે, એક જ્ઞાની પણ ઔષધ ઉપચાર કરે છે તો કેવા ભાવે કરે છે? મુનિ આહાર લે છે, ધર્મ સાધનનો ભાવ છે, શરીરનો ભાવ નથી. મુનિ એક વાર આહાર લે તો પણ એ ધર્મ સાધનને એવો સંયમના ભાવ અર્થે લે છે, બાહ્ય સંયમના નિભાવ અર્થે લે છે, શરીરના પોષણ માટે નથી લેતા. અભિપ્રાય અને પરિણામમાં ઘણો ફરક છે. હા, એવો શબ્દ વાપરો છે. અપારિણામિક મમતા, અપારિણામિક મમતા, પરિણામિક નહીં પણ અપારિણામિક શબ્દ વાપરો છે. એટલે શું કે જે દેહ કરીને ધર્મ સાધન કરવું છે એ દેહને ના સ્વાસ્થ્યને અનુકૂળ જો કોઈ ઔષધ ઉપચાર કરવામાં આવે અને ન કરવામાં આવે અને સ્વાસ્થ્ય વધારે કથળે અને પોતે ધર્મ સાધનમાં એટલો તકલીફ ઊભી થાય, શું તો એના કરતા ઔષધ લઈએ વધારે સારો. શું જેમ કે મુમુક્ષુ છે, હવે જો ઔષધ ન લઈએ અને ઘરે પડ્યો રહીએ અને ઔષધ લઈને સત્સંગમાં આવે તો ઔષધ લઈને સત્સંગમાં આવવું સારું છે, ઔષધ છોડીને ઘરે પડ્યું રહેવું સારું નથી, દ્રષ્ટાંત તરીકે. એવી રીતે લાભાલાભનો વિચાર અને વિવેક મુમુક્ષુ પણ કરે છે અને જ્ઞાની પણ કરે છે. એને અપારિણામિક મમતા કહી છે પત્રમાં, અને એ વિવેક છે. હે, 460 પત્રમાં છે. ચર્ચા ઘણી લાંબી કરી છે, આપણને તો અત્યારે એ તો સમય નહીં રહ્યો. હાલ તો તે પ્રારબ્ધ સ્વાભાવિક ઉદય પ્રમાણે વેદન કર્યા સિવાય અન્ય ઈચ્છા ઉત્પન્ન થતી નથી, બીજી ઈચ્છા નથી. જે પ્રારબ્ધનો ઉદય આવે એ સમપરિણામે વેદન કરવું, સ્વાભાવિક ઉદય જે આવે તે ભલે આવે, એ ઉદયમાં હવે હું મારા આત્માને નુકસાન કરીશ એવું બનવાનું નથી, એટલો આત્મવિશ્વાસ પોતાના પુરુષાર્થ ઉપર વર્તે છે. શું અને પોતે એ રીતે પણ આચરણમાં બરાબર વર્તે છે, છતાં પણ કેટલીક તકલીફ છે એની વાત કરે છે કે બીજાને લાભ લાભ સુખ દુઃખ એ બધાનું કારણ ભાસીએ છીએ, કેટલાકને નુકસાન થાય છે, એ લોકોની ભ્રાંતિને કારણે એને નુકસાન થાય છે, અને એ અમને થોડું વધારે ખેદજનક લાગે છે. અને એ પરિસ્થિતિ બે ધારી તલવાર ઉપર ચાલવા જેવી છે કે આમ જઈએ તો પણ બરાબર નહીં, આમ જઈએ તો પણ બરાબર નહીં, કરવું શું? હું સરસ વિષય ચાલ્યો છું, કાલના સ્વાધ્યાયમાં થોડો વિશેષ. એમાં શું છે, બે પ્રકારે પરિણામ, મિશ્ર પરિણામ ચાલે છે, એટલે ક્વચિત ખેદ થાય છે એમ લખે છે. સમપરિણામની ધારા નિરંતર છે, જ્યારે વિકલ્પમાં ક્વચિત ખેદ થાય છે. અને એ વખતે પણ સમપરિણામ ચાલુ રહીએ ખરા, કેમ કે એમનું મિશ્ર ધર્મ છે. ચારિત્ર ગુણની અંદર અંશે વિતરાગતા પણ છે અને અંશે રાગ પણ છે. જ્યારે ખેદ થાય છે ત્યારે એ રાગ દ્વેષનું રૂપ ધારણ કરે છે અને એ પ્રશસ્ત દ્વેષ છે. એટલે એવા મિશ્ર ધર્મમાં સાધક અવસ્થામાં મિશ્ર પરિણામ છે, પૂર્ણ શુદ્ધ વિતરાગતા પણ નથી અને પૂર્ણ અશુદ્ધ રાગ પણ નથી, એટલે બંનેનું વર્ણન આવશે. મુખ્ય પરિણતિ શુદ્ધિની છે, અશુદ્ધિ મુખ્ય નથી ત્યાં, બાકી બંને પરિણામ સાધક દશામાં હોય હોય ને હોય જ. એટલે સાધક દશામાં એટલે ડબલ બે થરી વાત આવે. જેમ કે નરકની અંદર પણ અંતર સુખરસ ઘટાઘટી, શું કે વખતે કોઈક મારે ત્યારે રાડ પડી જાય, નાની નારકી હોય ને પૂર્વકર્મ લઈને કોઈ મારે, હા કાંટાવાળા મગદળ આવે છે ને માથામાં મારે, માથું ફાડી નાખે, હા લોહીના ફુવારા છૂટે અંદરથી ને રાડ પડી જાય, તો શું કે નાનીને નર અંતર બાહિર નારકી કરતે દુઃખ ભોગે અંતર સુખરસ ઘટાઘટી. એક બાજુ જ્ઞાની માટે એમ કહેવાય, બીજી બાજુ એમ કે એને ભગવાનની ભક્તિનો વિકલ્પ સૂક્ષ્મ આત્માના સ્વરૂપનો સૂક્ષ્મ વિકલ્પ ઉઠે ને એ પણ ભઠ્ઠી જેવું દુઃખ લાગે. શું દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેનો ભક્તિનો વિકલ્પ ઉઠે તો ભઠ્ઠી જેવું દુઃખ લાગે. બે વાત જ્ઞાની માટે જ બોલાય છે અને બે પરિણામ હોય છે પાછા. કેમ કે મિશ્ર ધર્મ છે ને એટલે કોઈ વખત વિતરાગતાની મુખ્યતાથી એ વાત કરવામાં આવે છે, કોઈ વખત રાગંશની મુખ્યતાથી પણ એ વાત કરવામાં આવે છે, અને બંને વાત પોતપોતાની અપેક્ષા એને પોતાના સ્થાનમાં બરાબર છે, એમાં ક્યાંય ભૂલ નથી. રાગંશમાં હોતા નથી, પણ રાગંશ બીજા જીવનો તો નથી ને, ચારિત્ર એના ચારિત્ર ગુણનો રાગંશ છે ને, સ્વામિત્વ એનું નથી પણ એના ચારિત્ર ગુણ નથી પરિણામ એવું થોડું છે કે એ રીતે વિચારવાનું.